અનુકંપા છે, અને ત્યાં સુધી કે હરે કૃષ્ણ સંઘના ભક્તો, ઇસ્કોનના ભક્તો સ્થાન સ્થાન પર જઈને પ્રચાર કરે છે ભગવદ્ ગીતા, હરિનામ કથા યાત્રાનું આયોજન. અને ઈ બહાને ભાવ એક જ છે કે બધા જીવોને કૃષ્ણ તરફ મોડવા છે. જે ભગવાનનું કાર્ય છે, ભગવાનની ઈ કાર્યને કરવા માટે તત્પર થાય છે, અને આવા ભક્તો ભગવાનને બહુ વાલા હોય છે. તો ભગવાન ઘણા પ્રયાસો કરે છે, તો વેદ પુરાણની રચના કરે છે, અને ત્યાર પછી જ્યારે ભગવાને જોયું ભગવાન કૃષ્ણએ કે મારી મેં ગીતા કીધી પણ લોકોને સમજાયું નથી, છતાં લોકો જલ્દીથી ભક્તિ અપનાવતા નથી, ત્યારે એ જ ભગવાન કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં 550 વર્ષ પહેલા પ્રગટ થઈ અને પ્રેક્ટિકલ કેવી રીતે ભક્તિ કરવી એ શીખડાવવા માટે ધરાધામ પર આવ્યા છે. ભગવાન રામ અવતાર લઈને તે મનુષ્યને, માનવને કેવી રીતે જીવવું જોઈએ, કેવી રીતે આ જીવનમાંથી મુક્ત થઈ એનું કલ્યાણ થાય, એના માટે સ્વયં ભગવાન ક્યારેક ક્યારેક મનુષ્ય બનીને શિક્ષા આપે છે. શેના માટે થઈ? હૃદયમાં જીવો પ્રત્યે કરુણા છે, પ્રેમ છે. પણ દુર્ભાગ્ય આપણું છે ભક્તો કે આપણે ભૂલી જઈએ છીએ. તો ભગવાન કહે છે કે ઉદ્ધવ, મનુષ્ય જીવન ભવસાગર પાર કરવા માટે નૌકા છે, અને જ્યારે તમે જુઓ છો ને ભવસાગરની અંદર, જ્યારે મહાસાગરમાં યા તો સાગરમાં સમુદ્રમાં જ્યારે નૌકા હાલતી હોય ત્યારે એને કોઈ ચલાવવા વાળો જોઈએ ને, હે ને? નૌકા એમને તો હાલે નહીં. તો ભગવાને એની વ્યવસ્થા કરી, ગુરુ કર્ણધારમ, ભગવાને નૌકા ચલાવવા માટે એમના ભક્તોને, પ્રભુપાદજી જેવા સંતોને આ સંસારમાં મોકલા છે, અને એમના શિષ્ય પ્રશિષ્ય એવા ઘણા ભક્તો છે જે જગતમાં આવી અને લોકોની જીવનની નૌકાને એનું નેતૃત્વ કરી અને એને ભવસાગર પાર કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો ગુરુ કર્ણધારમ. અને ત્રીજી વાત, ભગવાન કહે છે મયાનુકૂલેન, ભગવાન કહે છે કે મારી જે કથા છે એ આ નૌકા માટે અનુકૂળ હોવા છે. આપણે મનુષ્ય જીવન મળે ત્યાર પછી વિચાર કરવો જોઈએ કે આ સાધન નૌકા છે, ભવસાગરમાંથી પાર તરવું છે, અને ત્યારે આપણા જીવનની નૌકાને કોઈ સદગુરુના આશ્રયમાં સોંપવી જોઈએ, અને ગુરુ ચલાવે, અને સાથે સાથે જો અનુકૂળ હવા ન હોય હે ને તો પણ નાવ જે છે સમુદ્રમાં લક્ષ્ય તરફ નહીં જાય. અને એટલા માટે અનુકૂળ જે હવા છે એ છે ભગવાનની કથા. અવારનવાર ભગવત કથા સાંભળતા રહેશો તો આપણા જીવનને અનુકૂળ હવા મળતી રહેશે નૌકાને, અને નૌકા પોતાના લક્ષ્ય તરફ આગળ વધશે. અને અંતે ભગવાન કહે છે કે આટલી વ્યવસ્થા આપવા છતાંય ન તરેત, જે વ્યક્તિ આને સ્વીકાર નથી કરતું અને ભવસાગરને પાર નથી કરતું સ આત્મહા, એ તો પોતાનું જનન કરવા વાળો છે, પોતાની આત્મહત્યા કરી રહ્યો છે. તો આવી રીતે ભગવાન પોતાના તરફથી ઘણા પ્રયાસો કરે છે જીવને સંસારમાંથી પાર કરવાના. તો ભાગવત સાંભળીને તરી શકાય. અને આગળ કહે છે ભક્તિઓ વર્ધનમ યશ્ચ કૃષ્ણ સંતોષ હેતુકમ તદહમ તેદભિધ્યાસ્યામી સાવધાન તયા શૃણુ. સુદ ગોસ્વામી આગળ કહે છે, કારણ કે ભાગવતના પ્રારંભમાં સોનકાદિ ઋષિઓએ પ્રશ્ન કર્યો કે અમને ભાગવત સંભળાવો, અને પરીક્ષિત મહારાજે પણ સુખદેવ ગોસ્વામીને આવી જ રીતે પ્રશ્ન કર્યો હતો કે મ્રિયમાણમ કિમ કર્તવ્યમ, એક મરવાવાળા વ્યક્તિએ શું કરવું જોઈએ. ત્યારે કીધું કે ભાગવત સાંભળવું જોઈએ. અને સુદ ગોસ્વામી પણ ભાગવતની મહિમા આગળ કહેતા કહે છે ભાગવત સાંભળવાથી જીવનમાં ભક્તિ વર્ધનમ, ભક્તિનું વર્ધન થશે. કૃષ્ણ સંતોષ હેતુકમ. એક પ્રશ્ન એ છે ભાગવત શું કામ સાંભળવો જોઈએ, તો આમાં એ પણ ભાવ કહે છે કે ભાગવત એટલા માટે સાંભળવું જોઈએ કૃષ્ણ સંતોષ હેતુકમ, ભગવાનની પ્રસન્નતા માટે. ભાગવત આયોજન કરવું જોઈએ ભગવાનની પ્રસન્નતા માટે, ભાગવત કથા કેવી જોઈએ ભગવાનની પ્રસન્નતા માટે, અને ભાગવત સાંભળવું જોઈએ ભગવાનની પ્રસન્નતા માટે. આ છે શુદ્ધ ગૌડીય પરંપરાનો ભાવ. બાકી તો સમાજમાં ભાગવત તો ઘણી જગ્યાએ થાય છે, પણ ભાવમાં બહુ અંતર હોય છે. તો આ છે ભાવ. કૃષ્ણ સંતોષ હેતુકમ તદહમ તે વિધાસ્યામિ સાવધાન તયા શ્રવણું. એટલા માટે ભાગવતને સાવધાનપૂર્વક સાંભળવું જોઈએ. અને સાવધાની એ છે ભક્તો કે ભાગવત પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. બીજી વાત, ભાગવત કહેવાવાળા પ્રત્યે પણ શ્રદ્ધા હોવી જોઈએ અને શ્રદ્ધાપૂર્વક એને સ્વીકાર કરવો જોઈએ. આ છે સાવધાન. તદહમ તે વિધસ્યમિ સાવધાન તયા શૃણુ. કાલ વ્યાલ મુખમ ગ્રાસમ નિર્વાસ ત્રાસ નિર્વાસ હે તવે. આગળ કહે છે કે સાવધાનથી સાંભળવું જોઈએ. અને સાવધાનીનો બીજો અર્થ એ છે કે વધારે વધારે સમય ભાગવતને આપવો જોઈએ. જીવન મળ્યું છે ત્યારે જીવન વ્યૂ ન જાય, એ પેલા ભાગવતને સાંભળી લેવું જોઈએ. સાવધાન, કારણ કે મૃત્યુનો કોઈ ભરોસો નથી ક્યારે એટેક કરશે, હે ને, ક્યારે આવશે એનો કોઈ ભરોસો નથી. એટલા માટે આ મનુષ્ય જીવન જે છે, તુલસીદાસજી તો બહુ સરસ વાત કરે છે કે મનુષ્ય જીવન છે ને એ એક નિસરણી છે. હે, મનુષ્ય જીવન શું છે? નિસરણી. નિસરણીથી આપણે સડી શકાય ને? આપણે અહીંથી પેલા માળે જવા માટે સીડી મૂકેલી છે, સીડી દાદર. પણ એક નિસરણી હોય હે ને, દિવાલ ઉપર ક્યારેક ચડવા માટે યા બેનર લગાવવા માટે અહીંયા દેખાય. ગામડાઓની અંદર પેલા સીડી નહોતી, નિસરણી જ હતી. તો તુલસીદાસ ગોસ્વામી બહુ સરસ વાત કહે છે, સ્વર્ગ નરક યપવર્ગ નિશેની સ્વર્ગ નરક સ્વર્ગ નરક યપવર્ગ નિશેની સ્વર્ગ નરક નિસરણી છે. સ્વર્ગ અપવર્ગ નિશેની. મનુષ્ય જીવનથી, મનુષ્ય જીવનની સીડીને આપણે સ્વર્ગમાં પણ લગાડી શકીએ. આ મનુષ્ય જીવનથી આપણે સ્વર્ગમાં પણ જઈ શકીએ, અને અથવા તો અપવર્ગ, સ્વર્ગ નરક સ્વર્ગમાં પણ જઈ શકીએ. અને આ જ શરીરથી આપણે જો એવા પાપ કૃત્યો કરીએ તો નરકમાં પણ મૂકી શકાય, નીચે પણ મૂકી શકાય, ઉપર પણ મૂકી શકાય, હે ને. નિસરણી નિસરણીને આપણે નીચે મૂકીને નરકમાં પણ જઈ શકીએ, ઉપર મૂકીને સ્વર્ગમાં પણ જઈ શકીએ. અને અંતે કહેશે અપવર્ગ, અને આ જ શરીરથી ભગવાનના ધામને પણ પ્રાપ્ત કરી શકાય. હવે ક્યાં મૂકવું, આ નિસરણીને ક્યાં મૂકવી, મનુષ્ય જીવનને ક્યાં ઉપયોગ કરવો, એ આપણા હાથમાં છે. ઈ છે મનુષ્ય જીવન.
ઈશ્વર ગનરકય પવર
વર્ગની આ નિસરણી છે ભક્તો. તો મનુષ્ય જીવન મેળવ્યું છે અને સ્વર્ગ નરકને અપવર્ગની નિસરણી છે. તો જ્યાં સુધી શરીર છે, સ્વાસ્થ્ય છે અને આ શરીરમાં પ્રાણ છે, ત્યાં સુધી આ શરીર રૂપી નિસરણીને સ્વર્ગ ને નરકમાં ન મૂકતા અપવર્ગ ભગવાનના ધામ માટે મૂકી દેવી છે, જેથી કરીને સંસારના સઘળા દુઃખ ટળે અને ભગવાનના ધામને પ્રાપ્ત કરીએ. તો આવી રીતે કાલ વ્યાલ મુખમ ગ્રાસમ, આપણે બધા કાળના મુખના કોળિયા બનેલા છે, ક્ષણ પ્રતિક્ષણ કાળ આપણે ખાઈ રહ્યો છે. કોઈનું અડધું ગયું, કોઈનું 60% જીવન જઈ રહ્યું છે અને કોઈનું પૂરું થવાની તૈયારીમાં છે, ત્યારે જલ્દીથી જલ્દી જીવનને ભગવાનની ભક્તિમાં લગાડી દેવું છે. ઘણીવાર લોકો કહે છે કે હવે નાનપણમાં ભગવાનની ભક્તિ કરવાની શું જરૂર છે, આ તો બધું ગઢપણ જ્યારે આવે ત્યારે કરાય, હજી તો રમવાની સમય છે, રમવાની ઉંમર છે, પૈસા કમાવાની ઉંમર છે, આ બધું તો પછી નિરાતે કરાય જ્યારે ગઢપણ આવે. પણ શું ભરોસો ગઢપણ આવે એનો, કોઈ ભરોસો છે? આ જિંદગીનો કોઈ ભરોસો છે? ક્યા ભરોસા હે ઇસ જિંદગી કા, સાથ દેતી નહીં હૈ કિસી કા. ક્યા ભરોસા હે ઇસ જિંદગી કા, સાથ દેતી નહીં હૈ. ક્યા ભરોસા ઇસ જિંદગી કા, જો કિસી કા સાથ નહીં દિયા ઇસને, ઔર હમ યે સોચ રહે હૈ કિ કલ કરેંગે, કલ કરેંગે, કલ કભી આયેગા નહીં. લોકો કા યે સિદ્ધાંત હૈ, યદ્યપિ સંતો કા યે સિદ્ધાંત હૈ, કલ કરે સો આજ કરે, આજ કરે સો અબ. જો હમ કલ કલ કરતે જા રહે હૈ અચ્છી ચીજો કે લિયે, વો આજ કરના ચાહિયે, ઔર હમ જો આજ કરને કી સોચ રહે ઉસે અબ ભી કરના ચાહિયે, ક્યોંકિ ક્ષણ મેં ક્યા હો જાયેગા કિસી કો પતા નહીં હૈ, ક્ષણ મેં ક્યા હોગા નહીં પતા હૈ. સાથ દેતી નહીં હૈ કિસી કા, ક્યા ભરોસા ઇસ જિંદગી કા, સાથ દેતી નહીં હૈ કિસી કા. કોઈ ભરોસા નહીં હૈ, કલ કરે સો આજ કરે, આજ કરે સો અબ. ક્યું એસા ક્યું, પલ મે પ્રલય હો જાયેગા. અરે ભાઈ, તું કલ કી સોચ રહા હૈ, પર તું પલ મે તો પ્રલય ભી હો સકતા હૈ, ફિર કલ કરેગા કબ. પરંતુ હમારા હમ લોકો કા તો કુછ ઉલટા હી સિદ્ધાંત હૈ. ક્યા સિદ્ધાંત હૈ? આજ કરે સો કલ કરે, કલ કરે સો પરસો, જલ્દી જલ્દી ક્યા કરે, જીના હૈ બહુત બરસો. હમ તો એ સોચ રહે કે અભી તો બહુત જીના હૈ, જલ્દી કરકે ક્યા હૈ. પરંતુ એ ગલત સિદ્ધાંત હૈ ભક્તો, ક્યોંકિ જિંદગી કા કોઈ ભરોસા નહીં હૈ, એક પલ મે પ્રલય ભી હો સકતા હૈ, ઇસલિયે અભી ભજન કર લો, અભી. ક્યા ભરોસા હૈ ઇસ જિંદગી કા, સાથ દેતી નહીં. રુક જાયગી ચલતે ચલતે સાસ, રુક જાયગી ચલતે ચલતે સાસ, રુક જાયગી ચલતે 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 ચલતે. સાસ ચલતે ચલતે કબ રુક જાયગી પતા નહીં, કબ રુક જાયગી. ઇસીલિયે જલ્દી સે જલ્દી ભજન કર લેના ચાહિયે. તો કહેતે હૈ કાલ કાલ વાલ મુખમ ગ્રાસમ, ત્રાસ નિર્વાસ હે તવે. જબ એસી સ્થિતિ હમારે પાસ હૈ, આપણે સ્થિતિ એવી ભયંકર છે કે બધા કાળના મોઢાના કોળિયા છીએ, ક્યારે કાળ આવશે ખબર નથી, અને ત્રાસ નિર્વાસ હે તવે, ક્યારે આવશે ખબર નથી. એટલા માટે શું કરવું જોઈએ? શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કિરણ ભાસિતમ. જ્યારે અજ્ઞાન રૂપી અજ્ઞાનના અંધારામાં છીએ, ત્યારે જ્ઞાન રૂપી ભાગવત પ્રકાશને જીવનમાં ધારણ કરીએ. સૂર્ય સમાન કળિયુગની અંદર, જે કળિયુગ તો આખો દોષોનો નિધિ છે, પણ એમાં ભાગવત કલો કિરણ ભાષિતમ, કળિયુગની અંદર સૂર્ય સમાન ભાગવત ચમકી રહ્યા છે. તો એવા ભાગવતનો આશ્રય લઈ અને જીવનને ઉજ્જવળ ને પવિત્ર બનાવીએ, એ છે ભાગવત. આગળ કહે છે, એતસ્માદ પરમ કિંચિન મનુશુદ્ધ્યન વિદ્યતે, જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. અને જે મુખ્ય વાત છે, અને આપણા જીવનમાં જે બંધન અને મુક્તિનું કારણ છે મન, વસ્તુમાં મન જે છે એ બહુ મુખ્ય વસ્તુ છે. એટલા માટે ભગવાને પણ એને વારંવાર ગીતામાં કીધું છે, મન મનાભવ મદ ભક્તો, મન મારામાં લગાડ. કારણ કે આપણું મન બહુ મહત્વની વસ્તુ છે. મન છે, મન એવમ મનુષ્યાણામ કારણમ બંધનમ મોક્ષયો. મન જ મનુષ્યના કારણનું ને બંધનનું, મનુષ્યના મુક્તિનું ને બંધનનું કારણ છે. મનને કારણે જ વ્યક્તિ બંધનમાં આવે છે, મનના કારણે જ વ્યક્તિ મુક્ત થઈ શકે છે. આપણું મન, જે મન સંસાર તરફ જઈ રહ્યું છે, એ જ મન જો ભગવાનના નામમાં લાગી જાય, ભગવાનની ભક્તિમાં લાગી જાય, તો ભગવાન દૂર નથી. મન મનુષ્યાણામ કારણમ. એટલા માટે વ્યક્તિએ પ્રયાસ કરવો જોઈએ કે પોતાના મનને, પણ હવે આપણું મન તો સંસારની વાસનાઓથી, સંસારની ઈચ્છાઓથી, સંસારના ભોગોથી બિલકુલ બગડી ચૂક્યું છે, દુષ્ટ થઈ ચૂક્યું છે, દૂષિત થઈ ચૂક્યું છે. તો એ મનને શુદ્ધ કરવા માટે ઉપાય છે ભાગવત. જો મન બહુ મહત્વપૂર્ણ છે. ગીતામાં ભગવાન બે શ્લોકમાં કહે છે કે, એક શ્લોકમાં ભગવાન કહે છે કે જે વ્યક્તિ અંતે મારું સ્મરણ કરે એ મારા ધામને પ્રાપ્ત કરે, અને એક શ્લોકમાં એમ કહે છે કે યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજેન્તે કલેવરમ તમ તમે વેતી કોંતે સદા તદ ભાવ ભાવિત. જીવનમાં ગમે કર્યું હોય પણ અંત સમયમાં જે સ્મરણ કરે એવી એની આગલા જીવનની ગતિ થાય. અંતકાલે સમામેવ. અને ભગવાન બીજામાં કહે છે, બીજા શ્લોકમાં કહે છે કે અંત સમયે જો મારું સ્મરણ કરે તો એ મારા ધામને પ્રાપ્ત કરી લેશે. તો ભગવાને ત્યાં એમ ન કીધું કે અંત સમયે મારું કીર્તન કરશે એ મારા ધામને પ્રાપ્ત કરશે, કે મારા દર્શન કરશે એ મારા ધામને પ્રાપ્ત કરશે. ત્યાં એમ કેમ કીધું કે અંત સમયે સ્મરણ મુક્તિ કલેવરમ, સ્મરણ મુક્તવા કલેવરમ નેતિ મામેતિ સો અર્જુન, અંતઃ કાલેવ સ્મરણ મુક્તવા કલેવરમ. અંતકાલ મેં જો મેરા સ્મરણ કરેગા વો મુક્ત હો જાયેગા ઓર મેરે ધામ મેં આયેગા, ફિર સે સંસાર મેં નહીં આયેગા. તો ભગવાને મન સ્મરણ એટલા માટે કીધું કારણ કે મન બહુ મહત્વપૂર્ણ વસ્તુ છે. આપણા જીવનના અંત સમયમાં બીજી ઇન્દ્રિયો કામ કરે કે ન કરે, અને વાસ્તવમાં જીવન જ્યારે સમાપ્ત થવાની ઘડી હોય ત્યારે વ્યક્તિની બધી ઇન્દ્રિયો બંધ થઈ જાય છે, ધીરે 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 સૂક્ષ્મ થઈ જાય. આંખો જોવાનું બંધ કરી દે છે, કાન સાંભળવાનું બંધ કરી દે છે. તો જોઈ નહીં શકીએ તો દર્શન તો થવાના ક્યાંથી, કાન બંધ થઈ જશે તો સાંભળવું ક્યાંથી, જીભ પણ બંધ થઈ જશે બોલી નહીં શકાય, હે તો નામ કેવી રીતે લઈ શકશું, કીર્તન કેવી રીતે કરી શકશું, હે ને. જ્યારે પ્રાણ આત્મા જ્યારે શરીરમાંથી નીકળે ત્યારે ધીરે ધીરે આની પહેલાં એક એક વસ્તુ બંધ થાય, કાન બંધ થાય, આંખો બંધ થાય, હે જીભ બંધ થાય, પણ અંતિમ જે વસ્તુ આ શરીરમાંથી નીકળે ને આત્મા સાથે, એ છે મન. વ્યક્તિનું મન એન્ડ ટાઈમ સુધી ચાલુ હોય છે. એટલા માટે ભગવાને કીધું કે અંતઃ કાલેવ સ્મરણ મુક્તવા, જે અંતકાલે મારું સ્મરણ કરશે એ મુક્ત થઈ જશે. તો સ્મરણ જે કાર્ય છે એ મનનું કાર્ય છે. સ્મરણ કરવું, સ્મરણ શું કરવાનું? તો આજ સુધી આપણે જે કાંઈ કીર્તન કર્યું છે, જે કાંઈ દર્શન કર્યા છે, જે નામ લીધું છે એનું સ્મરણ કરવું. તો ભગવાને તો સરળ કહી દીધું કે અંતકાલે સ્મરણ મુક્તવા, હે ને, આખું જીવન કરે ન કરે પણ અંતે જો મારું સ્મરણ કરી લે તો મારા ધામને પ્રાપ્ત કરી લે. હે, તો હવે આપણને થોડુંક સમજાવવું જોઈએ. કારણ કે અંતે સ્મરણ ત્યારે થાય જ્યારે જીવનભર કરેલું હોય, હે ને, નહીં તો સ્મરણ નહીં આવે અંતે. આખા જીવનમાં જે કર્યું છે એ જ સ્મરણ આવશે. તો એટલે માટે ભગવાનનો કહેવાનો અર્થ છે કે જીવન છે અને જ્યાંથી સમજણ આવી છે અને સંતોના સંગમાં બેસીને જ્ઞાન મળ્યું છે ત્યાંથી જ ભગવાનના નામ, ભગવાનના દર્શન, ભગવાનની કથા કીર્તનને કરી લેવું જોઈએ, જેથી કરીને અંતકાલે સ્મરણ થાય. પણ હવે સંસારમાં લઈને એ દુષ્ટ થઈ ચૂક્યું છે તો એ મનને શુદ્ધ કરવા માટે શું ઉપાય છે? આપણા શરીરને શુદ્ધ કરવા માટે તો આપણે રોજ સ્નાન કરીએ છીએ, સાબુન લગાડીએ છીએ, શેમ્પૂન લગાડીએ છીએ, પણ આત્માને મનને શુદ્ધ કરવા માટે કંઈ છે? શરીર તો બહાર સ્નાનથી શુદ્ધ થાય છે, પણ બહાર કરતા ભીતરની સ્વચ્છતા બહુ જરૂરી છે. વ્યક્તિ બહારથી તો બહુ સારો દેખાય છે પણ ભીતર જે કચરો ભરેલો છે, મેલ ભરેલો, સંસારની વાસના ભરેલી છે, હૃદયમાં દ્વેષ, ઈર્ષા, પાપ ભરેલું છે, એની શુદ્ધિ કેવી રીતે થશે? અને જ્યાં સુધી એની શુદ્ધિ નથી ત્યાં સુધી બહારથી ગમે એટલો રૂપાળો હોય પણ એ શોભતો નથી, એની કોઈ શોભા નથી. અંતઃ શુદ્ધિ હોવી જોઈએ. અંતઃ શુદ્ધિ થશે, મનની અને આત્માની શુદ્ધિ થશે સત્સંગથી અને વિશેષ ભગવાનની કથા ભાગવત સાંભળવાથી. તો અહીંયા કહે છે કે તસ્માદ પરમ કિંચિત મન શુદ્ધ્યન વિદ્યતે. આ સંસારમાં ભાગવત અને સત્સંગ સિવાય એવો કોઈ બીજો ઉપાય નથી જેનાથી મન શુદ્ધ થાય, મન નિર્મળ થઈ જાય, આત્મા પવિત્ર બને છે. તો આ છે ભાગવત. અને એ ભાગવતની મહિમા હજી આગળ કહેતા, જ્યારે એકવાર પરીક્ષિત મહારાજને જ્યારે સુખદેવજી કથા સંભળાવી રહ્યા હતા અને ત્યારે દેવતાઓએ જોયું કે પરીક્ષિત મહારાજ ભાગવત કથા સાંભળી રહ્યા છે. પરીક્ષિતે કથામ ભક્તુ સભાયામ સંસ્થિતે શુકે સુધા કુંભમ પ્રયશ્ચ દેવાસ્તત્ર સમાગતમ. જ્યારે સુખદેવ ગોસ્વામી ગંગાના તટ ઉપર પરીક્ષિત મહારાજને ભાગવત સંભળાવે છે ત્યારે દેવતાઓ આકાશમાંથી અમૃતનો કુંભ લઈને આવે છે, જે સ્વર્ગનું અમૃત છે જેનાથી લાંબા સમય સુધી જીવી શકાય પણ મૃત્યુ તો નિશ્ચિત છે, એવું અમૃત લઈને આવે છે. અને સુખદેવ ગોસ્વામીને કહે છે કે તમે પરીક્ષિતને જીવાડવા માંગતા હોય તો અમે જે અમૃત આપીએ છીએ એ પીવડાવી દો અને એના બદલામાં તમે અમને ભાગવત કથા સંભળાવો. ડાયા બહુ ને માણસો, અમુક હું ડાયા બહુ હોય, ચૂપચાપ આવીને બેસી ગયા હોત તો કઈ વાંધો નતો, ક્યારેક ક્યારેક વધારે ડાયા થઈ જાય ને તો તકલીફ થાય. દેવતાઓએ કીધું કે આ અમૃત તમે એને પીવડાવી દો ને અમને ભાગવત કથા સંભળાવો. હવે સાનુમુના આવીને બેસી ગયા હોત વાંધો, કઈ વાંધો હતો? અને જ્યારે પરીક્ષિત સુખદેવ ગોસ્વામીએ જોયું કે આ લોકો અમારા ભાગવત અમૃતની તુલના, એનાથી સ્વર્ગની અમૃતની તુલના કરે છે અને આવા સંતો જ્યારે જોવે છે, ત્યારે સુખદેવ ગોસ્વામી તરત દેવતાઓને ઠપકો આપ્યો છે કે તમારા તુચ્છ અમૃત ને તમે ભાગવત સાથે સરખાવો છો, તમે આ ભાગવત કથાના અધિકારી નથી, જાવા દો. અને એમને ત્યાંથી કાઢી મૂક્યા છે. એટલા માટે કહે છે કે સુરા અપી દુર્લભમ, દેવતાઓને પણ દુર્લભ આ ભાગવત આપણને લોકોને મળી રહ્યું છે. જો આપણે કેટલા ભાગ્યવાન છીએ, ભગવાન ભાગવત કથાનો અવસર, સંતોના સંગમાં બેસવાનો અવસર ઈ જ વ્યક્તિને આપે જેને પોતાનો સમજી લે છે. બધાને અવસર નથી મળતો ભક્તો, તો આપણે સમજી શકીએ ભગવાનની કેટલી મહિમા છે કથાની. ભગવાન જેને પોતાના સમજી લે એને અહીંયા બેસવાનો અવસર મળે છે. તો ઈ ભાગવતની મહિમા, દેવતાઓ પણ તરસે છે કે અમને પણ મળે ભાગવત, પણ ત્યાં સુલભ નથી, ત્યાં ભોગ છે સ્વર્ગમાં. પણ હવે એક જ્યારે આપણી દ્રષ્ટિ એકદમ હલકી દ્રષ્ટિ હોય ત્યારે આપણે એમ જ વિચારીએ કે મરીને સ્વર્ગમાં જવું છે, સુખ ભોગવવા છે. આપણે કોઈ મરે ત્યારે લખીએ ને સ્વર્ગવાસ. પણ જ્યાં પરમહંસ સંહિતા ભાગવત અને ભાગવતના શ્રોતા ભગવાનના પ્રેમી વૈષ્ણવ જ્યારે ભાગવતને સમજે છે અને એમની જે વિચારધારા એવી હોય છે કે સ્વર્ગમાં પણ જવું નથી, જેને ભોગની ઈચ્છા હોય, હા અહીંથી એનાથી કરોડો ગણા ભોગ ત્યાં છે, પણ જે સુખ ભક્તિમાં ને ભગવાનની પ્રેમમાં છે એ સુખ સ્વર્ગમાં પણ નથી. એટલા માટે વૈષ્ણવો તો આ રસને માગે છે ભગવાન પાસે કે અમને તો ભાગવત, ભગવાનનો પ્રેમ રસ જોઈએ, સ્વર્ગ અમારા માટે કાંઈ નથી. તો દેવતાઓ તો વૈયાગ્યા પાછા ધામમાં. અને બીજી એક વાત, જ્યારે ભાગવત પૂરું થયું ને પરીક્ષિત મહારાજ ભગવાનના ધામમાં વૈયાગ્યા, ભાગવત 7 દિવસ સાંભળીને ભગવાનના ધામમાંથી વિમાન આવ્યું, ભગવાન પરીક્ષિત મહારાજ બેસીને ભગવત ધામ ચાલ્યા ગયા, ત્યારે રાજ્યો મોક્ષમ તથા વિક્ષત પુરા ધાતા પે વિસ્મત, બ્રહ્માજીને પણ વિસ્મય થયો કે આ કેવી રીતે સંભવ બને, માત્ર ભગવાનની કથા સાંભળવાથી ભગવત ધામ પ્રાપ્ત કરી શકાય. ઋષિમુનિઓ તપસ્યા કરે છે, હજારો હજારો વર્ષ સુધી ધ્યાન કરે છે, છતાં પ્રાપ્તિ નથી થતી, અને કથા સાંભળવાથી મળી જાય. તો એને વિસ્મય થયો, મનમાં સંદેહ થયો, અને પછી એને શું કર્યું, સત્યલોકે તુલા બંધવા. બ્રહ્માજીએ પોતાના સત્યલોકની અંદર ત્રાજવા મગાવ્યા, અને ત્રાજવામાં એક બાજુ બધી તપસ્યા, બધા યોગ, બધી સાધનાના ફળ મૂક્યા, અને એક બાજુ ભગવાનની કથાનો માત્ર ક્ષણ ભર કથા સાંભળવાનું ફળ મૂક્યું, અને મુક્તાની સાથે એ ફળનું જે ભાગવતનું ક્ષણ માટે કથા સાંભળવાનું જે ફળ હતું એ પલડું નીચે થઈ ગયું, અને બાકીના બજા હતા એ ઉપર થઈ ગયા, ભારે થઈ ગયું. કથાનું ક્ષણ ભર સાંભળવાનું જે પલડું હતું એ ભારે થઈ ગયું. આ છે ભાગવત. તો આવી રીતે એમણે પણ, બ્રહ્માજીએ પણ ભાગવતને આવી રીતે જોઈ અને એ નિર્ણય કર્યો કે નહીં, ભગવાનની કથા ભાગવત એટલું મહાન છે કે બીજા કોઈ ફળ એની તોલે આવે નહીં. એટલા માટે કહે છે કે ભાવથી ભાગવતને સાંભળવું જોઈએ. ભાગવત સાંભળજો ભાવથી રે, સાંભળજો ભાવથી રે, મોટો એનો છે મહિમા અમારા વાલા, મોટો હા મોટો એનો છે મહિમા અમારા વાલા. તાળી પાડી. મનમાં મનમાંથી બધા કપટને કાઢી, શરમને છોડી અને શુદ્ધ હૃદયથી શુદ્ધ ચિત્તથી ભાગવતને સાંભળવું જોઈએ.
કાઢી કપટ તમે આવજો રે, બંધન મુક્તિ થઈ જાય મારા વાલા, બંધન
સંસારના બંધનમાંથી મુક્ત થઈ જવાશે.
આ બંધન મુક્તિ થઈ જાય મારા વાલા,
શાસ્ત્રનો સાર છે એવું કોણ કે છે? તો આગળ કે છે,
શુકદેવ મુનિ એમ ગાય મારા વાલા, પાવન થઈ જાય મારા વાલા, પાપી પાવન થઈ જાય મારા વાલા, એવ પાપી પાવન થઈ જાય મારા વાલા, પાપી
પાવન થઈ જાય મારા વાલા,
આહે તારા કોરીના નામ મારે,
હરિના નામમાં રાખવું જોઈએ. આપણે ધામમાં આવ્યા છીએ, કથામાં બેઠા છે, તો ભગવાનના નામમાં હેત રાખવું જોઈએ. બીજી બધી વસ્તુમાં બહુ હેત ન રાખવું જોઈએ, ખાવામાં પીવામાં રહેવામાં. એકમાત્ર હેત જે છે એ ભગવાનના નામમાં રાખવું જોઈએ.
હેત રાખો હરિના નામમાં,
ભાગવત સાંભળજો ભાવથી, ભાવપૂર્વક ભાગવતને સાંભળજો, સાંભળવું જોઈએ. આગળ કહે છે કે આજ ભાગવતની વિશેષ મહિમા સંભળાવતા એક પ્રસંગ સંભળાવે છે. નારદ મુનિ અને સનકાદિકનો સંવાદ. એકવાર નારદ મુનિ ફરતા ફરતા જ્યારે આ પૃથ્વી ઉપર આવ્યા અને પૃથ્વી ઉપર ભ્રમણ કરીને સનકાદિક આશ્રમ, ભગવાન બ્રહ્માજીના પ્રથમ પૂર્વજે પુત્ર જે ચાર સનકાદિક કુમાર છે એમની તરફ જતા હતા, અને સનકાદિક કુમારે જ્યાં નારદજીને મળ્યા તો નારદજીના મોઢા ઉપર જોયું તો ચિંતા હતી, અને જોયું તો તરત સનત કુમારોએ પૂછ્યું નારદજી ને કથમ તમ દિન મુખમ કુતઃ ચિંતા તરો ભવાન. હે નારદ મુનિ, તમે તો ભગવાનના ભક્ત છો, નિરંતર પોતાની વીણા ઉપર નારાયણ 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 કરતા રહો છો, હે તો તમારા જેવા ભક્તોના મોઢા ઉપર ચિંતા ક્યાંથી? ચિંતા તો એ લોકોને હોય, કોને હોય? જે લોકો સંસારમાં હોય, ઘર ગૃહસ્થીમાં હોય, જેને અનેક પ્રકારના ટેન્શન હોય, ચિંતા હોય, ઘરની ચિંતા, પરિવારની ચિંતા, સંસારની ચિંતા, ભરણ પોષણની ચિંતા, એ લોકો ચિંતામાં હોય. તમારે તો કોઈ ઘર નથી, નથી કોઈ પુત્ર, નથી તમારે કમાવાનું, તો તમારે ચિંતા છે ને? કુતઃ ચિંતા તરો ભવાન, ત્વરિતમ ગમ્યતે કુત્ર કુત્રશ્ચ આગમનમ તવ. હે નારદ મુનિ, તમે ક્યાં વિહાર કરતા હતા અને ક્યાંથી આવો છો? ત્યારે નારદ મુનિએ એટલું કીધું કે હું તો પૃથ્વી પરથી આવું છું, અહમ પૃથ્વીમ યાતો. હે સનકાદિકજી, હું પૃથ્વી ઉપરથી આવું છું. સનકાદિક કુમાર સમજી ગયા કે ત્યારે બરાબર છે, કારણ કે પૃથ્વી ઉપર તો દુઃખ જ દુઃખ છે. નારદ મુનિ થોડા ક્ષણ માટે પણ પૃથ્વી ઉપર આવ્યા તો દુઃખી થઈ ગયા. હે તો જે લોકો અહીંયા રહે છે આપણે બધા પૃથ્વી ઉપર, તો કેવી રીતે સુખી થઈ શકે? કારણ કે સંસારમાં દુઃખી દુઃખ છે. તો આગળ કહે છે કે એવું તે શું તમે જોયું પૃથ્વી ઉપર કે તમે દુઃખી થઈ ગયા? અને ત્યારે પછી નારદ મુનિ વર્ણન કરે છે કે અહમ તુ પૃથ્વીમ યાતુ જ્ઞાત્વા સર્વતો માં ઇતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા. હે શંકાદિકજી, હું પૃથ્વી ઉપર ગયો હતો અને પૃથ્વી ઉપર અનેક અનેક જગ્યાએ મેં ભ્રમણ કર્યું. ક્યાં ક્યાં ભ્રમણ કર્યું? તો કહે છે પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ સ ગોદાવરી. પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરી, હરિક્ષેત્રમ, કુરુક્ષેત્રમ, શ્રીરંગમ, સેતુ બંધનમ. હરિક્ષેત્ર હરિદ્વારમાં, કુરુક્ષેત્ર સેતુ બંધન રામેશ્વરમાં, આવી જગ્યાએ અલગ અલગ શ્રીરંગમ એવમ આદિશુ તીર્થેશુ ભ્રમમાણ ઇતસ્તત. આના સિવાય ઘણા ઘણા તીર્થો, બધી તીર્થો સ્થાનમાં મેં ભ્રમણ કર્યું, પણ ન પશ્યમ કુત્રશ્ચિત ચર્મ મન સંતોષ કારકમ. પણ હે શંકાદિકજી, મને ક્યાંય મારા મનને સુખ ન મળ્યું, સંતોષ ન મળ્યો. કેમ તમને સુખ ન મળ્યું? તો કે છે આગળ, સત્યમ નાસ્તિ તપઃ કલિનામ અધર્મેણ ધરયમ બધિતાધુના. હે શંકાદિકજી, પૃથ્વી ઉપર અત્યારે કળિયુગનો ભારે પ્રભાવ વધી ગયો છે, અને કળિયુગના પ્રભાવને કારણે સત્યમ નાસ્તિ, લોકોમાં સત્ય રહ્યું નથી. તપ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. લોકોના જીવનમાં તપસ્યા રહી નથી, લોકોના જીવનમાં દાન રહ્યું નથી, દયા રહી નથી. દાનમ દયા ન વિદ્યતે ઉદરમ ભરોણે જીવ વારગા કુટ ભાષિણા. પૃથ્વી ઉપર આજે લોકો કેવલ પેટ ભરવા માટે થઈને ખોટું બોલી રહ્યા છે, ઉદર ભરણે. અને આજે લોકો ધન કમાવા માટે, પેટ ભરવા માટે કેટલું કેટલું ખોટું બોલે છે. જીવન આખું ખોટાળું, આખું જીવન ખોટું બોલવામાં વ્યક્તિનું જાય છે. મંદ સુમંદ મતયો મંદ ભાગ્યમ વિપદ્રુતા પાખંડ નિરતા સંતો વિરક્તા સપરિગ્રહ. કહે છે કે હું તીર્થ સ્થાનો પર ભ્રમણ કર્યું, બધી જગ્યાએ ભ્રમણ કર્યું, પણ મેં જોયું કે મંદ સુમંદ મતયો, લોકોની બુદ્ધિ મંદમાં મંદ થઈ ચૂકી છે, અને પાખંડ નિરતા સંતો વિરક્તા સપરિગ્રહ, લોકો પાખંડી થયા છે. અને જે વિરક્તો છે, સપરિગ્રહ, પરિગ્રહ માને ધનનો સંગ્રહ કરે છે, સંપત્તિનો સંગ્રહ કરે છે. કોણ? વિરક્તો. આ કળિયુગનો પ્રભાવ છે. હા, ગૃહસ્થી માટે કંઈક ધનનો સંગ્રહ જરૂરી છે, પણ વિરક્ત મહા વિરક્ત મહાત્મા થઈ અને મોટા મોટા સંગ્રહ કરે છે, મોટા મોટા આશ્રમો બનાવે છે. એમ કહે છે કે કળિયુગની અંદર મોટા જટાધારી જયારે જટા ખોલે છે તો એમાંથી રૂપિયા ખરે છે. હે, આ કળિયુગનું નિશાન છે. એને તો વિરક્ત થઈને ભજન કરવું જોઈએ. તો સંગ્રહ કળિયુગમાં આવું બધું થશે. પાખંડ નિરતા સંતો વિરક્તા સપરિગ્રહ તરુણી પ્રભુતા કેહે શાલકો બુદ્ધિદાયક કન્યા વિક્રયનો લોભા દંપતી નામ ચ કલ્કનમ. કળિયુગની અંદર કન્યાનો વિક્રય થાય છે અને વિશેષ કરીને દહેજની પ્રથા કળિયુગમાં વધી છે અને કન્યાનો વિક્રય પણ થાય છે, કન્યાને વેચે છે લોકો. તો કળિયુગની અંદર આ બધું થઈ રહ્યું છે. એટલા માટે નારદ મુનિ કહે છે કે કળિયુગમાં કળિયુગની દશાને મેં જોઈ તો એના કારણે હું દુઃખી થઈ ગયો. કારણ કે સંતોનું હૃદય તો આખીર કોઈના દુઃખને જોઈને જે દુઃખી થાય એને તો સંતો કહેવાય. પર દુઃખે દુઃખી, પોતાના દુઃખમાં દુઃખી થાય હે એ તો ઠીક છે, પણ બીજાના દુઃખમાં દુઃખી થાય એને સંતો કહેવાય. પોતાના દુઃખે તો હવે દુઃખી થાય પણ બીજાના દુઃખે દુઃખી થઈ જઈએ એ તો સંતોનું હૃદય હોય. નારદ મુનિએ જોયું કે જગતના જીવો આટલી દુર્દશામાં જઈ રહ્યા છે, આના માટે શું કરવું જોઈએ. અને એમ કરતા કરતા જે આગળ જાય તો એમણે એક વિશેષ દ્રશ્ય જોયું. શું હતું? અહમ ભો ભો સાધુ દ્રષ્ટા દુરગ્રત સોહમ કૌતુકેન તમંદિકમ ચોથીથામ બાલા વિહોલા સાબ્ર વિદ્વસ. નારદ મુનિ કહે છે કે મેં એક બીજું દ્રશ્ય જોયું કે હું આવી રીતે તીર્થોનું ભ્રમણ કરતા કરતા જ્યાં વૃંદાવનમાં જઈ અને યમુનાના તટ ઉપર ગયો ત્યારે મેં એક દ્રશ્ય જોયું કે એક બાલિકા બાલા વિહવલા એક દુખી કન્યા, 16 વર્ષની કન્યા દુખી હતી અને એની આજુબાજુમાં બે વૃદ્ધ વ્યક્તિ સૂતેલા હતા. તો નારદ મુનિએ એ કન્યાને પૂછ્યું કે તું કોણ છો? નારદ મુનિ કહે છે કે એ કન્યાએ પણ મને કીધું ભો ભો સાધુ તિષ્ઠમ મત ક્ષિંતામપિ નાચયન. કન્યાએ નારદજીને કીધું કે નારદજી ભો ભો સાધુ ઉભા રહો અને મારી ચિંતાને દૂર કરો. તો નારદ મુનિ પૂછવા લાગ્યા કે તમે કોણ છો અને આ બે જે વૃદ્ધ તમારી બાજુમાં છે એ કોણ છે? ત્યારે કન્યાએ ઉત્તર આપ્યો અહમ ભક્તિર ઇતિ ખ્યાતા. હે નારદજી, હું સ્વયં ભક્તિ મહારાણી છું. આપણે જે ભક્તિ કરી રહ્યા છીએ એ સ્વયં ભક્તિની મૂર્તિમાન દેવી ભક્તિ મહારાણી. એણે કીધું કે હું ભક્તિ છું અને આ જે બે ઘરડા માણસ તમે જોઈ રહ્યા છો એ બીજું કોઈ નહીં, ઈમો મે તનયો યતઃ, આ બંને મારા પુત્રો છે. માં તો 16 વર્ષની યુવાન કન્યા છે પણ પુત્રો ઘરડા થઈ ગયા છે. આ તો અજીબ દ્રશ્ય છે. નારદ મુનિ પૂછ્યું કે આવું કેમ? ભક્તિ મહારાણી કહે છે કે જ્ઞાન વૈરાગ્ય નામનો કાલ યોગ એન જર્જરો. આ બંને જે મારા પુત્રો છે જ્ઞાન અને વૈરાગ્ય, કાળના પ્રભાવે કળિયુગના પ્રભાવે એ જર્જર માને વૃદ્ધ થઈ ચૂક્યા છે. જેવો રહસ્ય સમજવું જોઈએ. ભક્તિ મહારાણીના બે પુત્રો છે જ્ઞાન અને વૈરાગ્ય. જ્યારે આપણા જીવનમાં ભક્તિ આવે ને ત્યારે જ્ઞાન અને વૈરાગ્ય તો એમને ના આવે. પણ કળિયુગની અંદર જ્ઞાન અને વૈરાગ્ય ઘરડા થઈ ચૂક્યા છે. કારણ કે જ્ઞાન અને વૈરાગ્યને કોઈ સ્વીકારતું નથી. કળિયુગમાં જ્ઞાન લોકો ઓછું પ્રાપ્ત કરે છે અને વૈરાગ્ય તો કોઈને છે જ નહીં. બધા સંસારના ભોગના રાગી થઈ ચૂક્યા છે. તો ભક્તિ મહારાણી કહે છે કે જ્ઞાન વૈરાગ્ય મારા પુત્રો છે પણ કળિયુગના કાલના પ્રભાવે જર્જરિત થયા છે. ત્યારે કે છે, અને એ કન્યાની આજુબાજુમાં ઘણી બધી બીજી સખીઓ સુંદરીઓ હતી, તો કે છે, ગંગાધ્યામ સરિતાશ્ચેમાં મત સેવાર્થ સમાગતા તથાપી ન ચ મે શ્રેય સેવિતાયા સુરેરપી. હે નારદજી, આ બીજી મારી બાજુમાં જે સખીઓ છે એ બધી ગંગા ઇત્યાદિ જે નદીઓ છે એ સ્વયં મારી સેવા માટે તત્પર છે. ભક્તિ મહારાણીની સેવામાં બધી નદીઓ, બધી જે પવિત્ર નદીઓ છે ગંગા ઇત્યાદિ, એ મૂર્તિમાન રૂપ લઈને સેવામાં ઊભી છે. ઇદાની શૃણુ મતાર્થા સચ્ચિત્વમ તપોધનમ વાર્તા મે વિતતાપ્ત તામ શ્રુત્વા સુખમાવહ. કહે છે કે હે નારદ મુનિ, આપકે સાથ વાર્તા કરકે આપકા દર્શન જબ હો ગયા હૈ તો હમકો બહુત અચ્છા લગા, ઓર આપ કૃપયા કરકારે કરકે હમારે દુઃખ કો નાશ કીજીએ. કહે છે આગળ ભક્તિ મહારાણી, કહે છે કે ઇદાની શૃણુ ઉત્પન્ના દ્રવિડે સહમ વૃદ્ધિ કર્ણાટકે. ભક્તિ મહારાણી કહે છે કે મારો જન્મ દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, વૃદ્ધિ કર્ણાટકે, કર્ણાટકમાં જ્યારે ગઈ મારી થોડી થોડી વૃદ્ધિ થઈ. અને આગળ કહે છે કશ્ચિત કશ્ચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. અને જ્યાં હું મહારાષ્ટ્રમાં ગઈ તો અમુક અમુક લોકોએ મને સ્વીકાર કરી, પણ ગુર્જરે જીર્ણતામ ગતા, ગુજરાતમાં ગઈ તો હું ભાંગી ગઈ. અને દુર્ભાગ્ય છે કે આપણે બધા ગુજરાતી છીએ. ભક્તિ મહારાણી કહે છે કે ગુજરાતમાં ગઈ તો ભાંગી ગઈ, શું કામ? કારણ કે ગુજરાતમાં લોકો પાખંડી વધારે છે, ભક્તિના ઢોંગ કરવા વાળા વધારે છે. ગુજરાતમાં ભી આટલું બધું હોવા છતાં પણ નરસિંહ મહેતા જેવા સંતોએ ભક્તિને ટકાવી રાખી છે. પણ ભક્તિ મહારાણી કહે છે કે ગુજરાતના પાખંડી લોકોએ મને સ્વીકારી જ નહીં, કહેવાનો અર્થ પાખંડને સ્વીકાર્યું એટલે ભાંગી ગઈ. અને કહે છે કે તત્ર ઘોર કલેર યોગત પાખંડે ખંડિતાંગ કા. ભાગવતમાં લખ્યું છે, ભાગવત મહિમામાં લખ્યું છે કે પાખંડી લોકોએ મને ભાંગી નાખી, દુર્બલા અહમ ચિરમ યાતા પુત્રાભ્યામ સહ મંદતામ. જ્યારે હું મંદ મંદ થઈ ગઈ, દુઃખી થઈ ગઈ અને મારા બે પુત્રો વૃદ્ધ થયા, ત્યારે વૃંદાવનમ પુનઃ પ્રાપ્ય નિવિનેહ સ્વરૂપિણી. ફરીથી હું જયારે વૃંદાવનમાં આવી તો વૃંદાવનમાં આવતાની સાથે રૂપિણી હું બહુ સુંદર યુવાન કન્યા અને સુખમય થઈ ગઈ. જાતા હમ યુવતી સમ્યક પ્રેષ્ઠ રૂપા તુ સાંપ્રતમ. વૃંદાવનમાં આવી તો ફરીથી હું સુંદર યુવાન કન્યા અને રમતી થઈ ગઈ, પણ મારા જે જ્ઞાન અને વૈરાગ્ય છે એ તો ઘરડા જ રહ્યા. કારણ કે વૃંદાવનમાં લોકો ભક્તિને વધારે ગ્રહણ કરે છે, તો જ્ઞાન વૈરાગ્ય તો ઘરડા જ રહ્યા, એનું શું? અને અંતે એ કહે છે કે હે નારદજી, તમે કૃપા કરીને કોઈ એવો ઉપાય કરો જેથી કરીને મારા જ્ઞાન અને વૈરાગ્ય ફરી યુવાન થાય. જો વૃંદાવનની આ મહિમા છે, બીજી જગ્યાએ કળિયુગનો પ્રભાવ વધારે પડે, પણ ભગવાનના ધામમાં 11મા સ્કંદમાં પણ સુખદેવ ગોસ્વામી કહે છે ગોવિંદ ભુજગુપ્તાયામ દ્વારવત્યામ કુરુદહ. ભગવાનનું ધામ જે હોય ભગવાનના બાહુબળથી સુરક્ષિત હોય છે. તો ભક્તિ મહારાણી ગુજરાતમાં જઈને તો ભાંગી ગઈ, પણ વૃંદાવનમાં આવી તો ફરી પુનઃ યુવાન થઈ ગઈ અને રમવા મળી. લોકોએ ભક્તિ, કારણ કે વૃંદાવનમાં તો ભક્તિ નિરંતર ચાલે છે, જ્યાં ઠાકોરજી બિરાજે છે અને આપણે નીકળે તો બધી જગ્યાએ ભગવાનના ભક્તોના દર્શન, લોકો ભગવાનના નામનો જપ કરે છે, કીર્તન કરે છે, દર્શન કરે છે, તો ભક્તિ નિરંતર ચાલતી રહે છે. તો આમ થતા નારદ મુનિને કેવા લાગી છે ભક્તિ, કે તમે એવો કોઈ ઉપાય કરો જેથી કરીને મારા જ્ઞાન ને વૈરાગ્ય પુત્રો બંને ફરી યુવાન થાય. અને નારદજી કહે છે, જ્ઞાનેન આત્માને પશ્ચામી સર્વ મેતત તવાનધે ન વિસ્માદ તસ્મં કાર્યો હરિ ક્ષમ તે કરિષ્યતિ. નારદ મુનિ શાંતોના આપે છે કે હે ભક્તિ મહારાણી, હું તમારા માટે જરૂર કાંઈ ઉપાય કરીશ જેથી કરીને તમારા જ્ઞાન અને વૈરાગ્ય પુત્ર બંને ફરી યુવાન થાય. અને આમ કરતા નારદ ત્યાંથી ચાલતા થાય અને ત્યારે એને શનકાદિક કુમારનો ભેટો થાય. મૂળ વાત એ હતી કે શનકાદિક મુનિ નારદ મુનિ મળ્યા, તેણે કીધું કે ક્યાંથી આવો છો, તો નારદ મુનિ સંભળાવે છે કે હું પૃથ્વી ઉપર ગયો ત્યાં મને ભક્તિ મહારાજનો ભેટો થયો અને એણે મને આવી રીતે કીધું મારા માટે કોઈ ઉપાય કરો. તો નારદ મુનિ એ જ ઉપાય શનકાદિક ઋષિઓને પૂછે છે. નારદ મુનિ ઘણા પ્રયાસ કર્યા, એને વેદોના મંત્રો એના કાનમાં નાખ્યા જ્ઞાન વૈરાગ્યના, પણ છતાં એ જીવિત ન થયા, એ બેઠા ન થાય. અને શનકાદિક ઋષિઓને પૂછે છે, કારણ કે ઘણા પ્રયાસ કરવા પછી નારદ મુનિ જ્યાં ચાલતા હતા ત્યાં આકાશવાણી પણ થઈ કે એના માટે સત્કર્મ કરો જેથી કરીને જ્ઞાન અને વૈરાગ્ય બેઠા થશે. તો નારદ મુનિ વિચાર કરે એવું તે કયું સત્કાર્ય, અને અંતે શનકાદિક ઋષિઓને મળે છે અને એને પૂછે છે. તો શનકાદિક મુનિઓ એને સંભળાવે છે કે આ સંસારનું સૌથી મોટું સત્કાર્ય બીજું કાંઈ નહીં, એકમાત્ર શ્રીમદ ભાગવત કથા, ભગવાનની કથાનું આયોજન એટલું કરવાથી જ્ઞાન અને વૈરાગ્ય લોકોના હૃદયમાં જાગી જશે, ઉઠી જશે. તો આ છે ભાગવત. અને પછી નારદ મુનિ હરિદ્વારમાં આનંદવન ગંગાના તટ ઉપર ભાગવત કથાનું આયોજન કરાવ્યું, અને જ્યાં ભાગવત કથાનું આયોજન શનકાદિક ઋષિઓએ ભાગવત કથા કીધી અને કથા જ્યાં પૂર્ણ થાય, તો લાસ્ટ અંતિમ દિવસે એ ભાગવત કથાની અંદર સ્વયં ભગવાન પ્રગટ થાય. જો ભાગવત કથામાં સ્વયં ભગવાન પ્રગટ થયા, ભગવાનની સાથે ભગવાનના અંતરંગ પાર્ષદો, અને એમાં એમ કહે છે કે ઇન્દ્ર દેવતાઓ અને ભગવાનના ભક્તો પ્રહલાદ ઇત્યાદિ બધા આવી અને અલગ અલગ કોઈ મૃદંગ વગાડે છે, કોઈ કડતાલ વગાડે છે, કોઈ કીર્તન કરે છે અને બધા નાચવા લાગ્યા છે. અને કીર્તન કરતા કરતા જ્યાં નાચે છે તો એટલામાં જ્ઞાન અને વૈરાગ્ય પુત્રો પણ જે ભક્તિના હતા એ પણ ઊભા થઈ અને નાચતા નાચતા ભક્તિ મહારાણીની સાથે એ કથા મંડપમાં આવી પધારે અને ભગવાનના નામનું કીર્તન કરતા કરતા નાચે છે. આવું આપણે પણ કીર્તન કરીએ, કારણ કે ભાગવતજીમાં ભગવાન જ્યારે આવે છે અને ભગવાનના ભક્તો આવીને નાચે છે એ ભાગવત છે. તો આપણે પણ કીર્તન કરતા કરતા નાચવું જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ ભગવાન કથામાં પ્રગટ થયા છે. ભગવાનના ભક્તો પ્રહલાદ ઇત્યાદિ આવી અને કીર્તન કરતા કરતા નાચે છે. આવો આપણે પણ પ્રેમથી કીર્તન ગાતા ગાતા નાચીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે.
હરિ બોલ
હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ
હરિ બોલ હરે 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 રામ હરે રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ 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 હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ રામ રામ
કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે
હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે
હરે કૃષ્ણ હરે
કૃષ્ણ
Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare Hare બેઠ જઈએ. ભાગવત કથાની અંદર ભગવાનનું આગમન થઈ ચૂક્યું છે, ભગવાનના ભક્તોનું આગમન થઈ ચૂક્યું છે અને બધા ભક્તો પ્રેમથી કીર્તન કરે છે. ભક્તિ મહારાણી અને ભક્ત ભક્તિ મહારાણીના બંને પુત્રો પણ નાચતા નાચતા કથામાં આવી ચૂક્યા છે અને આવી રીતે ભાગવત કથાની મહિમા તો અનંત છે, જેટલી ગાય એટલી ઓછી છે. પણ સાર રૂપમાં આ છે ભાગવત કથાની મહિમા, જેને આજે આપણે શ્રવણ કરી અને આજનું સત્ર આ ભાગવત કથાના મહિમાની સાથે જ્યારે ભગવાન અને ભગવાનના ભક્તો સાથે કીર્તન કરી રહ્યા છે અને નાચી રહ્યા છે, એ મૂળમાં ભાગવત કથા વિરામ લે છે. તો કાલ સુધી ભગવાન ને ભગવાનના ભક્તો કીર્તન કરતા રહેશે ભાગવત કથામાં. ફરી પાછા આપણે કાલે ભાગવત કથા સાંભળશું. અત્યારે ભાગવત કથાને વિરામ આપીએ છીએ. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ મહાપુરાણ કી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય જય શ્રી રાધે શ્યામ જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે શ્રીલ પ્રભુપાદ કી. તો આજની કથા અહીંયા વિરામ લે છે અને હવે પછીની જે સૂચના છે તમને સંક્ષિપ્તમાં કહું કે બધા માટે પ્રસાદની વ્યવસ્થા છે, તો બધા ભક્તો પ્રસાદ લે અને પ્રસાદ લીધા પછી આપણું જે આજનું શેડ્યુલ છે એને ધ્યાનથી સાંભળી લો. આજે આપણે પ્રસાદ અત્યારે લઈ અને એક વાગ્યા સુધીમાં અહીંયાથી આપણે નીકળવાનું છે. આપણી બસ